શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંખ 255 આપણો સ્વાધ્યાય ચાલુ છે. પૂજ્ય સૌભાગભાઈએ પરમ કૃપાળુ દેવને એમની દશા કેવી વર્તી છે એ જાણવા માટેની પ્રશ્ન કર્યો છે. જ્ઞાની પુરુષનું બાહ્ય જીવન તો જે દેખાય છે તે જોઈને આપણે અનુમાન કરી શકીએ, પરંતુ સૌભાગભાઈ જેવા પરમ ભક્ત એમને એ વિકલ્પ આવ્યો કે આ પુરુષ પરમાત્મા સમાન પુરુષ, છતાં સંસારના વ્યવહારની અંદર ગઢાડૂબ દેખાય છે, તો આની અંતરદશા કેવી હશે? પરમાર્થનું રહસ્ય એ છે, અધ્યાત્મનું રહસ્ય એ છે કે આત્માનો અધ્યવસાય કેવા પ્રકારનો છે, જીવની પરિણતિ કેવી છે, આત્માના 5 ભાવમાં કયા ભાવની અંદર આ જીવની પરિણતિ થાય છે એ જાણવા માટે થઈને પ્રશ્ન કરે છે કે આટલી આટલી પ્રવૃત્તિ, આવી આવી પ્રકારનો વ્યવહારનો ઉદય અને તે સમયે આ જ્ઞાનીની આત્મપરિણતિનું સ્વરૂપ શું? કારણ કે આ રહસ્ય છે. સૌભાગભાઈએ તો પ્રશ્ન લખ્યો અને અનંતા જ્ઞાનીઓ થયા, પણ આ વાતને શબ્દસ્થ કરવી, આ વાતને સમજાવવી બીજાને બહુ કઠિન છે. કારણ કે સમજવી કઠિન છે, અવધારવી કઠિન છે, તો એને લેખિની દ્વારા સમજાવવી એ તો અતિ અતિ કઠિન છે. પરંતુ કોઈ એવો અદ્ભુત અતિશય પરમ કૃપાળુ દેવની અંદર છે, એમને આ પ્રકારનો વાણીનો અતિશય, ભાષાનો અતિશય, કે એમણે પોતાની આભ્યંતર દશાના અરૂપી અવ્યક્ત અમૂર્ત એવા આત્માના એવા ભાવો, અમૃતના ભાવો અમૂર્ત જ હોય એવા ભાવોને એમણે શબ્દનું સાકાર સ્વરૂપ આપ્યું, એટલે જગતના જીવોને ચેતનની પરિણતિ કેવી હોય એ સમજવાનું. કે ચેતનની પર્યાય ચેતન હોય, જળની પર્યાય જળ હોય, અને બંને સાથે હોય તો બંનેની પર્યાય ચાલે, પણ બંનેની પર્યાય પોતાના સ્વભાવ પ્રમાણે હોય, સ્વભાવથી વિપરીત ન હોય. ચેતન જળ ન થાય, જળ ચેતન ન થાય, ચેતનની પર્યાય જળ ન હોય, જળની પર્યાય ચેતન ન હોય. હવે આ સંયોગમાં ચાલે છે ત્યારે આપણને તો એક જ દેખાય છે. એ ભેદ દ્રષ્ટિ અહીંયા આ પત્રમાં કૃપાળુ દેવ પોતાની અંતરદશાનું વર્ણન કરે છે. એ કહે છે, આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે, એક પ્રકારે તે ઘેલછા કંઈક છુપી રાખીએ છીએ, અને જેટલી છુપી રખાય છે તેટલી હાનિ છે. યોગ્ય વર્તીએ છીએ કે અયોગ્ય એનો કંઈ હિસાબ રાખ્યો નથી. આદિ પુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષ આદિ પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે. આટલું બધું છતાં મન માનતી ઉદાસીનતા નથી એમ માનીએ છીએ. અખંડ પ્રેમ ખુમારી જેવી પ્રવહવી જોઈએ તેવી પ્રવહતી નથી એમ જાણીએ છીએ. આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણીએ છીએ, પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે અને એ સર્વનો દોષ અમને છે કે હરિને છે એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ, લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, જાળવીએ છીએ અને ખેદ પામીએ છીએ, વળી હસીએ છીએ. જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે, અને તેનું કારણ માત્ર હરિની સુખદ ઈચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટવો નથી. સૂક્ષ્મ ભાવોની પરિણતિની અહીંયા વ્યક્તતા છે. ઉદાસીનતા એટલી બધી છે કે ગમે તેમ વર્તાય છે. એ વર્તવા માટે પોતે પોતા માટે શબ્દ મૂક્યો છે કે એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે, ગાંડપણ, અક્કલ વિનાનો. જેને કહીએ કોઈનું વર્તન, કોઈનો વ્યવહાર એ કંઈ અક્કલ વિનાનો છે. જે સંસારમાં રહીએ, જે સમાજમાં રહીએ, જે વાતાવરણમાં રહીએ, જે પદ અને પ્રતિષ્ઠા સાથે રહેતા હોય, તો એને અનુરૂપ આપણો વ્યવહાર હોવો જોઈએ ને. આ તો એથી તદ્દન વિચિત્ર પ્રકારનો વ્યવહાર ચાલે છે. ખાવા પીવાના ઠેકાણા નહીં, સુવા બેસવાના ઠેકાણા નહીં. આ બધી પ્રકારની જેને કહીએ કે સંસારની કોઈ પ્રવૃત્તિની અંદર ઉપયોગપૂર્વકની પ્રવૃત્તિ નથી, એટલે ગેલછા છે, ગાંડપણ છે. ગાંડપણ ક્યારે કહેવાય? એક જ્ઞાનીને હોય ને બીજા મૂઢને હોય. ગાંડપણ બે જ વ્યક્તિમાં સંભવે. એક જ્ઞાની હોય એમાં ગાંડપણ હોય, અને એક તદ્દન મૂઢ હોય એમાં ગાંડપણ હોય. જેને આપણે પાગલ કહીએ છીએ, ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરીએ છીએ. આ પૂર્ણ સમજણ જેની પાસે છે એનું ગાંડપણ છે, અને પેલાને બિલકુલ ચેતનાનો કોઈ બુદ્ધિનો પ્રકાશ નથી એનું ગાંડપણ છે. તો કે છે એવી ઘેલછા છે. દેહની ક્રિયાઓ આત્માના ઉપયોગ વગર જ્યારે થતી હોય એને ગાંડપણ શબ્દ અહીંયા મૂક્યો, ઘેલછા મૂકે છે. કે ક્યાંય ઉપયોગ લગાવતા નથી, સારું લાગશે, ખરાબ લાગશે. આપણે બેસીએ તો આપણે તરત જ ધ્યાન રાખીએ કોણ બેઠું છે, કેવી રીતે બેસાય. ખાઈએ તો આપણે તરત જ આપણો ઉપયોગ ત્યાં હોય જ બહાર. પ્રત્યેક ક્રિયામાં હોય, કપડાં પહેરીએ, માથું ધોઈએ, વાળ ઓરીએ, દરેકે દરેક વસ્તુમાં આપણે યાદ કરીએ આપણી સૂક્ષ્મ ક્રિયાઓ. આ બધી જ ક્રિયાઓની અંદર ઉપયોગ હોય અને પરલક્ષી હોય. પાછું ઉપયોગ હોય એટલું જ નહીં, પરલક્ષી હોય. કારણ કે સંઘમાં રહીએ છીએ, અને સંઘની અંદર જેવા જેવા સંઘ અને સંબંધ, એમાં શું લાગશે, શું નહીં, શું યોગ્ય, શું અયોગ્ય, શું ઉચિત, શું અનુચિત, શું ગમો અણગમો, પ્રીતિ અપ્રીતિ, બધા જ ભાવ સૂક્ષ્મ બધા ચાલ્યા જ કરે છે. એટલે આપણો કોઈ પણ વ્યવહાર સમજપૂર્વકની ગેલછાનો નથી. આપણું ગાંડપણ છે એ અણસમજણનું છે. કોને શું લાગશે? અરે લોકોને જે લાગવું એ લાગે. સંઘ ખોટો, સંબંધ ખોટો, તો પછી એને અનુસાર વર્તના કરવી એમાં શું સાચું? આ જ્ઞાની કે છે ઘેલછા છે. અને એ ઘેલછા જેટલી છુપી રાખીએ છીએ એટલી હાનિ છે. છુપી રાખીએ છીએ કારણ કે કોઈ કરી શકે તેવાનો પ્રસંગ નથી. મુશ્કેલી એ છે કે અમારી આ ઘેલછા કોણ સમજી શકે, એટલે પરાણે દબાવી રાખવી પડે છે. અને એટલી હાનિ છે, એટલે એટલા ઉપયોગને ખોટો બહાર લઈ જવો પડે છે, એ અમારા માટે તો હાનિ છે. આનો ખેદ વર્તે છે જ્ઞાનીને, કે અમારે આ પ્રકારનું અમારું જે વર્તન છે એને અમારે દબાવી રાખવું પડે છે. કારણ કે જેનો સંગ છે, જેનો સંબંધ છે, એ કોઈ અમારી વાતને પકડે એમ નથી. આવી જ્યારે સ્થિતિ થાય, ચિદાનંદજી મહારાજ સતત સ્વરૂપના રમણતામાં રહેતા હતા, અને રમણતામાં રહેવાને કારણે પછી કોઈ ઉપયોગ બહારનું પડી લહણ, પછી ગુપ્તીના પાલન, બીજું ત્રીજું ક્રિયાઓ, અનેક પ્રકારની સવારથી સાંજ સુધીની સાધુપણાની હોય, આવું બધું કંઈ થઈ શકે નહીં. કારણ કે કરવાની અંદર તો જબરજસ્ત ઉપયોગ જોઈએ. ત્યારે એણે જોયું કે લોકો કંઈ સમજી શકશે નહીં, અને શિથિલાચારી સાધુ તરીકે ક્યાંક કપાવી દેશે. કૃપાળુદેવ લખે છે, અપાસરો છોડી ચાલ્યા ગયા, અને ક્યાં ગયા અને જંગલમાં કઈ જગ્યાએ એમણે દેહ છોડ્યો એ પણ કંઈ ખ્યાલ નથી. એક લોકવાયકા એવી છે કે ચિદાનંદજી મહારાજે દેહ છોડ્યો તે જ દિવસે પરમ કૃપાળુદેવનો જન્મદિવસ હતો. તો આવી પ્રકારના જ્ઞાનીઓના આ જે વ્યવહાર છે એની આ આંતરિક દશા, આભ્યંતર દશા ઓળખવા માટે જગતના જીવો બહુ ટૂંકા પડે છે. એટલે કહે છે કે યોગ્ય વર્તીએ છીએ કે અયોગ્ય એનો કંઈ હિસાબ રાખ્યો નથી. આ અમારું વર્તન છે યોગ્ય છે અયોગ્ય, આવું કંઈ વિકલ્પ જ નથી કરતા. હવે અત્યારે તો જે પોતાની સ્વરૂપની રમણતા જ્યારે થાય છે ત્યારે એને કેવી રીતે આ પ્રકારના જગતના માપદંડ લાગુ કરવા, એટલે કે છે યોગ્ય કે અયોગ્ય તેનો કંઈ હિસાબ રાખ્યો નથી. હિસાબ રાખવામાં તો વ્યવહારિક બુદ્ધિ જોઈએ તો હિસાબ રહીએ, બાકી તો હિસાબ ન રહીએ. આદિ પુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાધિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે. મોક્ષ આદિ પદાર્થોની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે. મારે મોક્ષ મેળવવો છે એ ભાવ ત્યાં સુધી પ્રબળ હોય કે જ્યાં સુધી હું બંધાયેલો છું. એકવાર સ્વરૂપની રમણતા આવે, એકવાર સ્વરૂપનો નિશ્ચય થાય, સ્વરૂપનું પરિતૃપ્તપણું વર્તે, પૂર્ણ કામતા જેને કહીએ છે, ત્યાર પછી હવે કંઈ બીજું મેળવવાની વાત છે એ રહેતી નથી. એ મેળે એની મેળે નીકળી જાય. કારણ કે જેને હવે લેવે કો નહીં દેવ ઠોર ઓર દેવે કો નહીં ઠોર, તો હવે એવું કયું બાકી છે કે એને કર્તવ્ય છે? તો કંઈ એને કર્તવ્ય બાકી રહ્યું નથી. આપા શુદ્ધ કિનો એ, એવો આત્મા શુદ્ધ સ્વરૂપમાં છે કે હવે એને સંગ ત્યાગી અંગ ત્યાગી આ બધું થઈ ગયું છે, લેવાનું કે દેવાનું કાંઈ રહ્યું નથી. અને એ બધી કડાકોટમાંથી અમે મુક્ત થયા છીએ. 680માં પણ કૃપાળુદેવે આ કહ્યું, અને આ જ દશા એમની 24માં વર્ષમાં હતી, જેને કહે છે સમકિત શુદ્ધ પ્રકાશયુરે. અમે તો આ બધી કડાકૂટમાંથી, કેમ કે જેની અખંડ આત્મરમણતા થઈ છે એને હવે નાથ, જેને મોહની પણ કોઈ હવે મોક્ષની પણ કોઈ આકાંક્ષા રહી નથી, એ કહે છે કે મોક્ષ આદિ પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે હવે તો અમારે. કારણ કે જ્યાં પરિતૃપ્તપણું વર્તે, જ્યાં પૂર્ણ કામતા વર્તે, ત્યાં આવા વિકલ્પો છે એ સ્વયં શાંત થઈ જાય છે. આદિ પુરુષને વિશે અખંડ પ્રેમ, અને પછી એનો પ્રેમ કેના પ્રત્યે હોય? આવા સિદ્ધ મુક્તાત્માઓ છે એની સાથે જ એની સુરતા જોડાયેલી રહે. આદિ પુરુષ આવા જ્યારે અરહંત દશાની અંદર જ્યારે જીવો આવે છે ત્યારે એ જીવો કેવળ સિદ્ધો સાથે જોડાયેલા હોય છે. પોતે સહયોગી છે અને પેલું સ્વરૂપ અયોગી છે. એ અયોગી સ્વરૂપ સાથે એની એક લીનતા છે, એટલે એને વિશે એને અખંડ પ્રેમ. બસ હવે એ પોતાના શુદ્ધ સ્વરૂપને અયોગી સ્વરૂપ સિવાય હવે બીજું કોઈ મનમાં વિકલ્પ રહેતો નથી. એટલે કહે છે કે બીજી કોઈ આકાંક્ષા નથી હવે, એમને વિશે અમારો અખંડ પ્રેમ છે. કોના વિશે? આદિ પુરુષ. આદિ પુરુષ જે અનંતા જીવો જે મુક્ત થયા છે, સંસારથી મુક્ત થયા છે, મન વચન કાયાના યોગથી મુક્ત થયા છે, કર્મથી મુક્ત થયા છે, સદા સદૈવ સર્વથા આવા જે શુદ્ધ ચિદાનંદ એવા ચૈતન્ય ઘન આત્માઓ જે છે એની સાથેનો અખંડ પ્રેમનો તંતુ હવે શરૂ થઈ ગયો છે. આટલું બધું છતાં મન માનતી ઉદાસીનતા નથી એમ માનીએ છીએ. દશા તો આ છે અને છતાંય જુઓ ખેદ છે આ દશાની અંદર. એ ખેદમાં જગતના પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિનો નથી, પરંતુ ઉદય વ્યવહારના કારણે આની અંદર અખંડ પ્રેમ ખુમારી જેવી પ્રવહવી જોઈએ તેવી પ્રવહતી નથી એમ જાણીએ છીએ. અખંડ પ્રેમ ખુમારી આ જે આદિ પુરુષ વિશેનો પ્રેમ છે એની ખુમારી અખંડ પ્રવહવી જોઈએ. પ્રવહવી એટલે વહેતી ધાર, જેમ ઝરણું એ પ્રવહે છે, જેમ સુરગંગા એ ગંગોત્રીમાંથી પ્રવહે છે, અનાદિકાળથી પ્રવહે, અનંતકાળથી પ્રવહે, ક્યારેય એમાં ખંડ આવે નહીં. એનો પ્રવાહ ક્યારેય અવિરુદ્ધ થાય નહીં, એનો પ્રવાહ ક્યારેય એની ગતિ મંદ પડે નહીં. આવી જે ધારા છે એને પ્રવહન કહેવાય છે, કે સતત ચાલતી સતત ચાલતી સતત ચાલતી, એમાં નથી અવરોધ, એમાં નથી કોઈ અંતરાય, એમાં નથી કોઈ બાધા, સતત ચાલુ છે એટલે કાળબળ પણ એને રોકવાને સમર્થ નથી. આવી પ્રકારની અખંડ ખુમારીની જે ધારા છે પ્રેમ ખુમારી, આવો મુક્તાત્મા પ્રત્યે જગતના ચૈતન્ય એવું જીવ તત્વ છે. હવે જીવ અને અજીવનું ભેદ જ્ઞાન એવું છે કે બધા જ અજીવ તત્વો પ્રત્યે હવે કોઈ પણ પ્રકારનો કોઈ ભાવ રહ્યો નથી, કારણ કે બધા જ અજીવ તત્વો મારાથી. હું એક શુદ્ધ ચૈતન્ય ચિદાનંદ ઘન આનંદ ઘન સ્વરૂપ એવો કેવળ આત્મા છું, અને આવા જગતની અંદર મુક્ત થયેલા છે એ પણ આવા એક જ પરમ તત્વ છે. એટલે એ પરમ તત્વને વિશે એનું મન એવું સ્થિર થઈ ગયું છે કે મન જ રહ્યું નથી, કેમ કે વિકલ્પ નથી. હવે એ અખંડ ખુમારી જેવી પ્રવહવી જોઈએ તેવી પ્રવહતી નથી, એની ધારામાં ક્યાંક 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 અવરોધ આવે છે, એના જે પ્રવાહ છે એ પ્રવાહમાં ક્યાંક બાધા ઉત્પન્ન થાય છે. આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણીએ છીએ, અને અમે જો આટલું પ્રકારનું જો ધ્યાન રાખીએ તો એની અખંડતા થાય એમ જાણીએ છીએ. પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે. કાળ જબરજસ્ત છે, કાળબળ એવું છે કે જેને કારણે થઈને આ કડી કાળ આપણે વાત કરી હતી. છગન શાસ્ત્રીને કહ્યું એમના કાકાએ મનસુખલાલ રવજીભાઈએ, કૃપાળુદેવના મોટા દીકરા, કે શા માટે જીવવું છે, આટલી ઉત્કંઠા જીવવાની કેમ છે. 19મા વર્ષે એવો ઘાતક રોગ લાગુ પડી ગયો છે અને હવે દિવસો ગણવાની ઘડીઓ ચાલે છે, અને ત્યારે એમની અંદરથી ઉત્કંઠા એ કહે છે કે આવો જોગ ફરી નહીં મળે. તો પછી પ્રયત્નમાં મંદતા કેમ, એવો પ્રશ્ન કર્યો છે મનસુખભાઈએ, કે તો પછી પ્રયત્નમાં મંદતા કેમ, તો કે કળિયુગ, કળિયુગ. કૃપાળુદેવે પણ એક જગ્યાએ લખ્યું છે, અનંતકાળનો એવો પરિશ્રમ કરતો કરતો આ આત્મા અહીં આવીને ફસાઈ ગયો છે, કારણ કળિયુગ છે. કળિયુગને કારણે અમને સત્સંગની ઓથ નથી, જેની પાછળ ચાલ્યા જઈએ એવા પુરુષનો સંગ મળતો નથી, જેના આશરે બેસીએ અને પોષણ પામીએ એવા પુરુષ નાખી નજર કરતા કોઈ મળતા નથી. કાળ દુષ્મ છે, કળિયુગ છે, કરાળ છે, આત્માની શાંતિને પોષક એવા પરિબળો મળશે નહીં. ધજાડનારા, સળગાવનારા, બળતરા ઊભી કરનારા એવા પરિબળો ચારે બાજુ મોજૂદ છે, એને ક્યાંય ગોતવા જવા પડે, તેડવા જવા પડે એવું નથી. બળતરા તો ઊભી જ છે, પણ આત્મશાંતિનું કારણ થાય, આત્મસમાધિનું કારણ થાય, જીવના કષાય ભાવ શાંત થઈ જાય, આવો જે શાંતિ એ જગતનો આધાર છે, પરમાર્થનો આધાર છે, આવા શાંતિને સુલભ એવા વાતાવરણ મળવા, એવો સંગ મળવો, એવો સાથ મળવો, એવા સંબંધ મળવા, જેને જ્ઞાનીઓએ સત્સંગ કહ્યો છે, તે આ કાળમાં ઘણો દુર્લભ છે, બહુ કઠિન છે. કાળનું આ દુર્લભપણું છે, આ કાળનું દુર્લભપણું છે કે દુઃખે કરીને પ્રાપ્ત થાય. બહુ દુર્લભતાથી, વિરલતાથી આવો યોગ મળે, આ કાળનું બળ કામ કરે છે. એટલે જ્ઞાનીઓએ કાળ એ અજીવ તત્વ છે, છતાં પણ જૈન દર્શનની અંદર એ કાળખંડના છ આરા એની પણ વાત મૂકી છે કે જુઓ ભાઈ, આ તત્વ ક્યારેક એ તત્વ પણ પ્રાધાન્યમાં આવી જાય છે. કાળ તત્વ પણ પ્રાધાન્યમાં જ્યારે આવે ત્યારે બાકીના તત્વો ઉપર ભીંસ આવે છે. એમ આ કે છે, વનની મારી કોયલ જેવો અમારો ઘાટ થયો છે. ચતુર્થ કાળમાં પણ જેનું જન્મવું દુર્લભ એવું આ પંચમ કાળની અંદર એનો જન્મ થયો છે. આ પંચમ કાળનો જન્મ આ એક વિપરીત સંયોગ પ્રાપ્ત થયા છે, એવા કાળની વચ્ચે આપણે છીએ. પુરુષાર્થની અંદર ગતિ લાવી શકાતી નથી, કારણ કે ચો તરફના પરિબળ જે છે એ પરિબળ પરમાર્થને પોષક નથી. એટલે કહે છે કે તેમ કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે, અને એ સર્વનો દોષ અમને છે કે હરિને છે એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. કૃપાળુ દેવ તો એવા પ્રશ્નો મૂકે છે, હરિ કહેતા એ સર્વસત્તા કર્મની છે અને અમે કહેતા એ આત્મા, હવે આમાં આત્માનો દોષ ગણવો કે કર્મનો દોષ કરવો, ક્યાં કરવો? આત્માની અધૂરપ છે કે કર્મનો ઉદય એવો? શું કરવું આ? અને કર્મના જે છે એની અંદર કાળ પણ એ એક કર્મનું કારણ છે એની સાથે, કેમ કે પૂદગળ પૂદગળની જાતિને મેળ છે, ચૈતન્યને પૂદગળને મેળ ન હોય પણ આને કાળને ને કર્મને મેળ છે. એવી પ્રકારના કાળની અંદર એવા ક્ષેત્રમાં આપણો જીવનો જન્મ થાય કે ત્યાં એ કર્મ આવા બધા પરિબળને ભેગા લઈને આવે. કાળ વિપરીત હોય, ક્ષેત્ર પ્રતિકૂળ હોય, અનાર્ય હોય, ગોત્ર હીન હોય, આ એક કર્મ ઉદયમાં આવે ત્યારે એની વિપરીતતા જુઓ. અનેક પ્રકારની વિપરીતતા આવે ત્યારે ચૈતન્ય તો ત્રણ કાળે જે છે ને છે, છતાં આ પરિબળ એટલું બધું જોરદાર હોવાને કારણે કૃપાળુદેવ પ્રશ્ન કરે છે કે એ સર્વનો દોષ અમને છે કે હરિને છે, એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. શક્ય છે કે ક્યાંક હજી પુરુષાર્થની પણ મંદતા હોય. જો આ પુરુષ માત્ર એમ કહે છે એવું નથી, શક્ય છે કે ક્યાંક પ્રયત્નમાં મંદતા પણ હોય અને કાં ઉદયવશ થતું હોય એ પણ બને. એટલો બધો વિવેક, આની પારદર્શિતા, આનું પ્રમાણિકપણું, આની નિખાલસતા અદ્ભુત છે. બીજા હોય તો એમ કે ના ના, અમે તો સર્વાંગે 100% શુદ્ધ સોના જેવા જ છીએ, જે કાંઈ વાંધો છે એ કાળનો છે, પરનો છે, ક્ષેત્રનો છે, આ કાળે મોક્ષ ન હોય નેત્ર હવે અમે કાંઈ રહી. આવા ડાપણ આપણને સૂજે, એકાંતિક વિચાર નથી. આ કાળે મોક્ષ ન હોય એટલા માટે આપણો મોક્ષ નથી, આ કાળે મોક્ષ ન હોય એટલા માટે આપણો મોક્ષ થતો નથી, કે મોક્ષ માટેની આપણી તથારૂપ યોગ્યતા નથી. કાળને પછી ગણો. અનંત કાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો સદગુરુ મળ્યા નથી. સત્પાત્રતા થઈ નથી, આ પુરુષ બંને રીતે વિચાર કરીને આપણને કહે છે. જગતના જીવોએ એકાંતિક કાળ દોષ બરોબર છે તો એક જગ્યાએ લખ્યું છે, આ કાળમાં એકાવતારી પણ પ્રાપ્ત થાય. બોલો હવે વાંધો છે કે કાળને ગાળો દેવી હોય ક્યાં સુધી દેશો? એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું કાળના પ્રબળપણા સામે આ ચૈતન્યનું પ્રબળપણું છે. એટલે 15 અંશની પૂર્ણતા છે, 1 અંશની ખામી છે. એમાં કાળને દોષ દેવો હોય તો દેજો, પણ આપણું 15 આની છે. આપણું તો એક નવા પૈસાનું ઠેકાણું નથી અને આપણને ઓલું નિમિત્ત મળી ગયું કે જુઓ ને ભાઈ, કાળ એવો છે ને, હવે આમાં ક્યાંથી થાય બધું? તમે ગમે એટલું કયો, બધી વાત કર્યા પછી શું કે, કળિયુગ છે ને ભાઈ, કળિયુગ છે એટલે પુરુષાર્થની હાનિ ન હોય, કળિયુગ છે એટલે ઉપયોગની હાનિ ન હોય, કળિયુગ છે એટલે પ્રમાદને પોષણ ન હોય, કળિયુગ છે એટલે શુદ્ધ વિચારણા થવી જોઈએ એ ન કરવી એવું નથી. વિશેષ બળથી કરવી જોઈએ, વિશેષ પુરુષાર્થને વીર્યને ફોરવીને આગળ વધવું જોઈએ કે ભાઈ આ તો કળિયુગ છે માટે જરા વધારે ઉપયોગની જાગૃતિ સાથે ચાલો. સાચો દ્રષ્ટિકોણ જીવને પ્રાપ્ત ન થાય અને બહાનાબાજી તો એવી ગમે આપણને, બહુ ગમે. ઓલ લેમ એક્સક્યુઝિસ ઇન ધ લાઈફ, લંગડા બહાના જેને કહે ને, કારણ વિનાના બહાના બહુ ગમે જીવને. કે કાંઈક હોય તેમ કે જુઓ ને આમ કરતો હતો પણ હવે આવું થઈ ગયું, હવે પછી એમાં જ કંઈ છૂટકો નહીં એમ કહ્યું, એમાં તો કંઈ એટલે હા ભણનારો કે હા કાંઈ નહીં હો, એનું કારણ કે મરતું બીજું કરમ તારા, બીજું છૂટકો નહીં. તો જ્ઞાની કહે છે કે એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. એટલી બધી ઉદાસીનતા છતાં, હવે આવી જેટલી ઉદાસીનતા એમની ઘેલછા સુધીની અવસ્થા કીધી, આટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ, લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, જાળવીએ છીએ, ખેદ પામીએ છીએ અને વળી હસીએ છીએ. આ જ્ઞાનીનું અંતર અને બાહ્ય ચારિત્ર, અમે આ બધું જ કરીએ છીએ. આટલી ઉદાસીનતા છે અંતઃકરણની અંદર, જીવના ભાવની અંદર આટલી ઉદાસીનતા હોવા છતાં આ બધા જે કંઈ કર્તવ્યો દેખીતા બહારના છે એ બધા ઉદયવશ થયા કરે છે, અમે કરીએ છીએ અને હસીએ છીએ કે લે જીવ તારે પણ જો આ કરવાનું આવ્યું. સંયોગોથી પર થઈ અને જીવ સાથેનો સંવાદ કોઈ વાર કર્યો છે? હે જીવ, કેવા કેવા તે કલ્પ વિકલ્પો પૂર્વે કર્યા હશે કે જેને કારણે આવો સંગ મળ્યો? કોઈની સાથે કંઈ વાંધો પડતા એના ઉપર તૂટી પડીએ છીએ, અક્કલ વિનાના છે, સમજણ નથી, શું કરવું જેનું ભાન નથી. આવી બધી કરવાની બદલે અડધો કલાક જરા બાજુમાં જઈને પોતાની જાત સાથે સંવાદ કરીએ કે હે જીવ, તે એવા કેવા કર્મો બાંધ્યા, કઈ વિચારણા કરી દોષયુક્ત કે જેથી કરીને તું આવા સંબંધના પનારામાં પડ્યો, તને આવા સંયોગો પ્રાપ્ત થયા જ્યાં જીવ આપણી સ્વસ્થતા ન રહીએ, આપણી સમાધિ ન રહીએ, આપણી શાંતિ ન રહીએ. કોઈ વાર આ પ્રકારે આત્મનિરીક્ષણ, આત્મ પરીક્ષણ, પોતાના દોષનું દર્શન, આ બધી જ પરિસ્થિતિ નિર્માણ થવામાં કારણભૂત બીજા કે પોતે, તો પૂર્વે પાછું વાળીને જોયું નથી. તેવી તેવી પ્રકારના કર્મની પ્રકૃતિઓ બાંધી છે, એવી એવી પ્રકારના જગતના જીવો સાથે ઋણાનુબંધ બાંધ્યા છે કે જે ઋણાનુબંધના ઉદયમાં કશાય સિવાય કંઈ પરિણામ આવતું નથી. બધે જ વ્યવહારિક ઋણાનુબંધ બાંધેલો જીવ, ક્યારેક તો પારમાર્થિક ઋણાનુબંધ બાંધ કોકની સાથે, પારમાર્થિક ઋણાનુબંધ હશે તો જ્યાં સુધી ભવાંતર ચાલુ હશે ત્યાં સુધી એ પણ સાથે આવશે. અરે જો કર્મના કારણે કોક આપણને બાપ મળે છે તો કર્મના કારણે કોઈ ગુરુ ન મળે? જો સારા કર્મ બાંધીએ તો સગા સંબંધી મળે તો સત્સંગી ન મળે? તો કેમ વિચાર નથી કરવો કે કર્મ એવા બાંધીએ કે પારમાર્થિક ઋણાનુબંધ બાંધવા છે જગતની અંદર? હવે જો કોકના લગ્નમાં જવા માટે થઈને આવશ્યક છે માનતા હોય તો કોકના સત્સંગમાં જવું એ જરૂરી છે, એનાથી મારા પારમાર્થિક ઋણાનુબંધ બંધાય એમનો ભાવ આવે કે મારે તો એવા ઋણાનુબંધ બાંધવા છે કે જે ભવિષ્યમાં ઉદયમાં આવે તો મને સાથમાં તો રહીએ. કોઈ આપણું ખૂન કરી નાખે, અપઘાતથી ખૂન થાય તો આપણે કહી કે કોઈ એવા ઋણાનુબંધ બાંધતા હતા કોઈ જીવ સાથે કે ઓલો વેરી થયો એનો. જો મારનાર થઈ શકે છે કર્મના ઉદયથી તો તારનાર ન થાય? એમ ન કે એવી ઉત્કૃષ્ટ ભૂમિકાની અંદર આણે જીવે ધર્મની આરાધના કરી છે કે આવા કળીકાળની અંદર પણ એને તારનાર મળી ગયો જેમ ઓલા જીવને મારનાર મળી ગયો. અશુભ અધ્યવસાયવાળાને મારનાર મળી ગયો, એને કંઈ ગોતવાને જ જવો પડતો, એને કંઈ કેળવણી નથી આપવી પડતી, એને તાલીમ ન આપવી પડે, એને હાથમાં શસ્ત્ર ન આપવું પડે, એ લઈને જ ઉભો રહીએ ત્યારે બંદૂક કે છરો જે હોય ખંજર લઈને, અને કાળ આવે ત્યારે એ પતાવી દે. જો આ પ્રકારનો હોય તો એવો પારમાર્થિક ઋણાનુબંધ નહીં કે તારનાર મળે કોઈ આપણને. ગમે તેવી સ્થિતિની અંદર જીવને, પડતા જીવને તારી લઈએ સંસારની અંદર. ઋષભદેવના આપણે ભક્તામરમાં કહીએ છીએ ને કે જગતની અંદર ભવસાગરમાં ડૂબતા જીવોને આદિનાથ પ્રભુ તમે તો તારનાર છો, પણ ભાઈ આદિનાથ અરે કોગદી ઋણાનુબંધ બાંધ્યા હોય તો ને? ઋણાનુબંધ તો બાંધ્યા છે જગતના ઉતારા આયરે. કોઈ દિવસ જગતનું તારક તત્વ છે સદદેવ, સદગુરુ, સદધર્મ, સત્સંગ, આ બધા તારક તત્વ છે, અને જગતની અંદર મોહથી આચ્છાદિત જે થયેલા લોકો છે એ બધા મારક તત્વ છે. આપણો સંબંધ વધારેમાં વધારે કોની સાથે? આપણે કેને ખુશ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ? આપણા જીવનની દિશા શું? આ બધા મારક તત્વો એની સાથે જો ઋણાનુબંધ બાંધ્યા હોય તો છૂટવાની આશા કેવી રીતે કરવી? કોઈક ઋણાનુબંધ એવા બંધાય આપણા કે જેને પારમાર્થિક ઋણાનુબંધ કહેવાય છે, બધી પરિસ્થિતિની અંદર સાથે આવીને ઉભા રહે. એવા ઋણાનુબંધ બાંધ્યા હોય તો ત્રિરેન્ચના ભાવમાં ચંડ કોશિકમાં પણ સર્વજ્ઞ સામે આવીને ઉભો રહીએ. મહાવીર આ ઋણાનુબંધ બાંધ્યા છે. અધોગતિની અંદર ગર્તામાં જહેરેલા જીવને પણ ત્યાંથી ઉઠાવે, અનંતાનુબંધીમાંથી ઉઠાવે અને સંસારને અલ્પ કરી નાખે. આ ઋણાનુબંધ બાંધ્યા છે. 13 ઇંચની ગતિમાં પણ ચારણ મૂળીધારીઓ આવે અને એને બોધ સંભળાવે, આ ઋણાનુબંધ બાંધ્યા છે. સંભળીના ભવની અંદર આવે હોય તો મુનિ આવીને એને બોધ સંભળાવે, આ ઋણાનુબંધ બાંધ્યા છે. ભરૂચ મુનિ સુવ્રતસ્વામી એક એકના ઋણાનુબંધની કથાઓ, જે કથાનો યોગ છે, તો જુઓ તો ખરા કે 13 ઇંચના ભવની અંદર પણ જગતના જીવોને તારનાર મળ્યા છે. નહી તો જગતના 13 ઇંચમાં તો જીવો મારનારથી જ મરે, એનો કોઈ ઘાત અને હિંસા જ કરે, પછી મનુષ્ય કરે કે બીજું વિકરાળ જંગલી ક્રૂર પ્રાણી કરે, એવા જીવોને 13 ઇંચ ગતિમાં તારનાર મળ્યા છે, એનું જીવન સુધારનાર મળ્યા છે, એની ગતિ પલટાવનાર મળ્યા છે. ઋણાનુબંધ પૂર્વે એ જીવે આરાધના કરી છે કે સિંહ દશાની અંદર, સર્પની અંદર, આવી પ્રકારના હાથીના ભવની અંદર ગજેન્દ્ર મોક્ષ થાય, તારનાર મળ્યા છે. જ્ઞાની, સતદેવ, સદ્ધર્મ આનું ઓળખાણ કરીને એની સાથેનો પોતાનો સંબંધ 40-50-60-70 વર્ષના આયુષ્યની અંદર આ પણ મારા જીવનનો એક મહત્વનો ભાગ છે, એ રીતે એની સાથે ઋણાનુબંધ તો બાંધે. સંસારની યાત્રા અનંત છે, ખબર નથી આવતો કાળ કેવો છે. નક્કી તો છે જ કે આપણે પંચમ કાળમાં ક્ષેત્રની અપેક્ષા એ કાળ છે, ભૂલશો નહીં. ક્ષેત્ર બદલાય તો કાળ બદલાય. આ પૌદ્ગલ છે, આ કોઈ સનાતન સત્ય નથી. કદાચ મહાવિદ્ય ક્ષેત્ર હોય તો કાળ અનુકૂળ થઈ જાય, પ્રતિકૂળ પણ. એટલે એવી પ્રકારનું જો જીવ ધર્મનું આરાધન કરે તો એટલે કહ્યું છે કે ક્ષેત્રાંતર થઈ જાય, સારા એવા યોગ પ્રાપ્ત થાય. સારા ઋણાનુબંધ બાંધ્યા હોય તો સારો એવો યોગ, આપણી આવતી યાત્રા આપણને ખબર છે કે હજુ 2-5 ભવમાં છૂટી જઈએ એવા લક્ષણ આપણા દેખાતા નથી. હકીકત છે એમાં. પછી આપણે આ સ્થિતિની અંદર તો શું કરવું, આવતી યાત્રામાં વધુ સાથ દેનારા લોકો મળે, વધુ પોષણ આપનારા લોકો સાથે આપણો પનારો પડે, માટે અત્યારે વ્યવહારના ઋણાનુબંધ ઓછા કરી અને પરમાર્થના ઋણાનુબંધ વધે એવી પ્રકારની જીવનો વ્યવહાર કરી શકાય કે નહીં. આટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ, લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, જાળવીએ છીએ, ખેદ પામીએ છીએ. આ બધી પ્રવૃત્તિ કરતા અમને ખેદ પામવાનો છે. જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે. એક વાક્યમાં કૃપાળુ દેવે કેવો પ્રજ્ઞાવંત પુરુષ છે, આ શું સમજતો નથી? આ કોઈ બાળ ચેષ્ટા વાળો છે, અભણ છે, અજ્ઞાની છે, છોકરમત વાળો જીવ છે? અરે જન્મ જન્મનો યોગી છે ભાઈ. જન્માંતરને જે જાણે છે, 800 ભવને જાણે છે, ભગવાન મહાવીરનું પ્રત્યક્ષ સાનિધ્ય જેના જ્ઞાનમાં વર્તે છે, શ્રુતનો અનુભવ છે, વધતી દશા છે, એ કહે છે કે જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે. આ પુરુષ કહે છે. અને તેનું કારણ માત્ર હરિની સુખદ ઈચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટવો નથી. જ્યાં સુધી હરિની સુખદ ઈચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટવો નથી. હે જીવ, તારી આજની અવસ્થાનું કારણ તે પોતે જ પૂર્વ બાંધેલા કર્મો છે. આનું કારણ હું જ છું, બીજું કોઈ નથી. તારા દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. 128ની અંદર આ વાત આવે છે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. બીજા કોઈને તું દોષનું નિમિત્ત બનાવતો નહીં, તારા નિમિત્તે પણ બીજાને દોષ કરતો તું ભૂલાવ. આના દોષે મને બંધન છે આવું ક્યારેય માનીશ નહીં. અને આ માન્યતામાં ક્યારેક કોઈના ઉપર ક્યાંક વિકલ્પ આવી જાય છે કે જુઓ અમારે તો આને કારણે થઈને આ સંસારના બંધન છે, તે સમયે કે છે કે ના, હરિની સુખદ ઈચ્છા હજી માની નથી, હજી વિકલ્પ થઈ જાય છે. શું વિકલ્પ થાય છે? પોતાના સ્વદ્રવ્ય સિવાય અન્ય દ્રવ્યના કારણે પોતાની સ્થિતિ આ છે, આવી જાણે અજાણે અંદર આવી માન્યતા સૂક્ષ્મપણે પણ રહેલી છે, કૃપાળુદેવ એનો એકરાર કરે છે અને આપણે એને છુપાવીએ. જ્ઞાની પુરુષ એનો એકરાર કરે છે કે એનું કારણ માત્ર હરિની સુખદ ઈચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટવો નથી, ત્યાં સુધી અમારો હજી આ ખેદ મટશે નહીં, કેમ કે હજી ક્યાંક ચિત્તની પરિણતિ સૂક્ષ્મપણે પણ ક્યાંક કોકના ઉપર વહી જાય છે, નિમિત્ત ઉપર જાય છે. બંધનનું કારણ પોતે જ, પોતે જ પોતાનો વેરી છે. જીવના પોતાના જ કર્મને કારણે જગતમાં કોઈ બીજી તાકાત નથી કે આ આત્માને બંધન આપી શકે, એને બંધ કરાવી શકે, એની શાંતિનો ભંગ કરી શકે, એની સમાધિને તોડી શકે એવી જગતની કોઈ સત્તા અસ્તિત્વમાં નથી. ચૈતન્યની સત્તા એ મહાસત્તા છે, પ્રભુ સત્તા છે. પણ જીવ જ્યાં સુધી એ પૂર્ણતા સુધી પહોંચ્યો નથી ત્યાં સુધી આવી કઈ કઈ પ્રકારના વિકલ્પ આ અવસ્થામાં પણ આવે છે. એટલે શબ્દ લખ્યો છે, સમજાય છે, સમજીએ છીએ, સમજશું, પણ હરિ જ સર્વત્ર કારણરૂપ છે. સમજાય છે, સમજીએ છીએ, સમજશું, સમજશું, આ કેવું બહુ આકરું છે, આપણા માટે આકરું છે. આપણે એમ કહીએ કે ના ના હું સમજીશ, મરી રહ્યો ઝેર ખાઈ પણ સમજીશ નહીં, કેમ કે મારી વાત તો ફાઇનલ છે. હું અને સમજું, સમજવાનું તમારે સમજવાનું, મારે નહીં. અંદરથી અહમનો હુંકાર કેવો જોર કરે, મને કોઈ સમજતું નથી, સમજવાનું મારે નથી, બીજાએ સમજવાનું છે. આ જ્ઞાની કહે છે અમે સમજશું. હરિ સર્વત્ર કારણરૂપ છે. પૂર્વના જે કર્મો છે એ જ્યાં સુધી પૂર્ણપણે વેદીને નિવૃત્ત ન થાય ત્યાં સુધી ભોગવ્યા સિવાય છૂટકો. આત્માનું ચોથું પદ, આત્માનું ચોથું પદ, એ કર્મોને ભોગવવામાં કોઈ પણ પ્રકારની બહાનાબાજી કરી છે તો એ કર્મ તો એનો સમય પૂરો થશે એટલે ખરી પડશે, પણ પાછું બીજો બંધ આપી જશે. બંધમાંથી અનુબંધ કહે છે એને, જૈન દર્શનમાં અનુબંધ કહે છે કે જે બંધ જવાનો જ છે, કંઈ ન કરો તોય જવાનો છે. કોઈ સ્થિતિ કાયમ રહી શકે એવી કર્મની સ્થિતિ નથી, કેમ કે કર્મની સ્થિતિ સાથે કાળ સ્થિતિ છે, ચૈતન્યની સ્થિતિ સાથે કાળ સ્થિતિ નથી. ચૈતન્ય નિત્ય છે, શાશ્વત છે, સનાતન છે, એનો એક પણ પ્રદેશ ઘસાશે નહીં, એનો એક પણ ગુણ જશે નહીં. એની સાથે કાળ સ્થિતિ નથી, કર્મની સાથે કાળ સ્થિતિ છે. કર્મ જ્યારે બંધાય ત્યારે ચાર તત્વો બને, એનો પ્રદેશ, એની પ્રકૃતિ, એની સ્થિતિ અને અનુભાગ. આ સ્થિતિમાં કાળ સ્થિતિ છે. ગમે તેવું કર્મ હોય એના પોતાના સ્વકાળે ઉદયમાં આવે અને સ્વકાળે નિવૃત્ત થઈ જાય. એ નિવૃત્ત થાય, બંધ નિવૃત્ત થાય, પણ અનુબંધને છોડતું જાય. બંધ નિવૃત્ત થાય અને અનુબંધને છોડતું જાય. એટલે જ્ઞાની કહે છે કે એવી રીતે વેદો કે નિવૃત્ત કરો જેથી ફરીથી બીજા બંધાય નહીં. આ જ્ઞાનીઓની બોધના છે અને તે અમારા વિશે નિશ્ચળ છે. આવી સ્થિતિ જ્ઞાનીઓ કહે છે કે કર્મને અદીનપણે, અવિષમ ભાવથી, બળવાનપણે વેદવા. એક શબ્દ પ્રયોગ કર્યો છે, બળવાનપણે. બળવાનપણે વેદવા એટલે માત્ર સહન જ કરવાનો, પ્રતિકાર નહીં, સ્વીકાર. એને બળવાનપણે સ્વીકારવા બળ જોઈએ. આપણને ખબર છે કે આપણને જ્યારે રોગ આવે છે ત્યારે બીજું આપણાથી કંઈ થઈ શકશે
નહીં. તો તે વખતે શું કરવાનું? બળવાનપણે વેદવાનું. એટલે શું? કે ગમે તેવી વેદના હોય તો પણ આત્મબળ રાખીને એ વેદનાને સહન કરવી. એની અંદર કોઈ ઉપચાર આવ્યો અને ઉપચારની અંદર કોઈ એવી પ્રકારનો ઉપચાર છે કે લોકો કહેશે કે ભાઈ ઉપચાર કરી દઈશ, તારો રોગ જશે, પણ આ સહન થશે ને? ઉપચારની ક્રિયા જરા આકરી છે, ઉપચારની ક્રિયા જરા આકરી છે, ભાઈ સહન કરી શકશે કે નહીં? આમ થશે, તેમ થશે, વાટકપ થશે, થોડું ખેંચવું પડશે, થોડુંક આમ કરવું પડશે, હાડકા ચડાવવા હોય તો જરા કોઈ બે જણા સામે દેખાય આપણને, ઉભા રહી લોકો પગ જાલી રાખજે, આનું માથું પકડી રાખજે, સહન થશે કે નહીં? તે સમયે એ જે નિશ્ચય આવે આત્મબળથી કે નહીં હું વેદીશ, આ બળવાન પણ વેદવાનો આપણે ત્યાં કર્મને નિવૃત્ત કરવા માટે એને બળવાન પણ વેદવા પડે. એને ફેંકી દેવાથી, હઠાવવાથી એમ કઈ હટી શકશે નહીં. એટલે કે છે, સમજાય છે, સમજીએ છીએ, સમજશું, પણ હરિ સર્વત્ર કારણરૂપ છે. આગળ જે મુનિને આપ સમજાવવા ઈચ્છો છો તે હાલ યોગ્ય છે એમ અમે જાણતા નથી. સૌભાગભાઈને એક મુનિ સાથેનો સંબંધ બહુ ગાઢ હતો, એટલે જેટલી જેટલી વાતો ભગવાન પાસેથી એમને જાણવા મળે એ બધી પાછી મુનિ પાસે એનો વિવરણ કરે. એટલે ઓલા મુનિ એની અંદર કંઈક ને કંઈક ઉંબાડિયા હરગઈ વખત ઘણી વાર આવું, કેમકે એને એમ થાય કે ના, અમારાથી જ્ઞાન બીજે હોય જ નહીં ને, અમારાથી બીજું કાંઈ એવું હોય જ નહીં ને, આ માર્ગ સિવાય કંઈ સંભવ જ, તમે કહો છો એવું બને જ નહીં. આવી આવી શંકાઓ, કુશંકાઓ, અનેક પ્રકારના સંદેહ ઊભા કર્યા જ કરે. આવો એક પ્રસંગ બન્યો હતો. વડવાના આશ્રમના સ્થાપક ભાઈ શ્રી પોપટલાલભાઈ, એમને સંમત 1944 પરમ કૃપાળુ દેવને અમદાવાદની અંદર યોગ થયો હતો ભણવાનો અને અવધાનના પ્રયોગો જોયા એણે. એટલે એણે જઈને, એ તો દેરાવાસી સંઘના અગ્રણી હતા, એટલે તરત જ કોઈ સાધ્વીજી મહારાજને કીધું કે અદ્ભુત મહાત્મા છે, કે કેવી આત્મશક્તિ, આમ છે તેમ છે. એટલે ઓલાએ કીધું, હોય એમાં શું હતો, એવું તો યાદ હોવું રાખે, આવું કંઈ પણ પ્રકારનું એવું હિન કર્યું. એટલે ભાઈશ્રીને પરમ કૃપાળુ દેવ પ્રત્યેનો અહભાવ તૂટી ગયો, કેમકે જે કારણે હતો એ કારણનું આ સાધુ સાધ્વીએ એણે કીધું કે એમાં કંઈ એવું નવું નથી હવે. અને છેલ્લે વાત કરે, ઉગો છે અમે લીધો છે, આવી એવી વાત કર્યા કરે જગતના જીવોને, એમ લાગે ચારિત્ર છે, ફલાણું છે, ઢીકણું છે, પૂછડું છે, આયલા કરે. કોઈને કોઈ પ્રકારનો વિકલ્પ, સામાન્ય શ્રદ્ધા, સત્પુરુષના ઓળખાણનું બળ તોડી નાખ્યું. અને ત્યાર પછી ઉગરીબેનના ઘરે દર્શન કરવા ગયા, પછી પૂછવા ગયા જુઠાભાઈના પત્ની કે કેમ બેન, બધું ચાલે છે ને સંસારી સંબંધ બધા? તો ઉગરીબેન કે હા, મને તો ઘણી સાંકળ, બાળ વિધવા 21 વર્ષની, અને આ વિધવા અમદાવાદની અંદર એ પોતાનો કાળ કેવી રીતે પસાર કરે છે, એટલે સંઘના અગ્રપતિને પૂછવા ગયા કે કેમ બેન, ધર્મ ધ્યાન કરે છે, આ છે તે છે? એટલે કે હા, મને તો જુઓ ને કૃપાળુ દેવનો પત્ર છે અને પત્ર વાંચન કરું છું અને મને તો ઘણી શાંતિ વેદાય છે, કોઈ જાતનો વિકલ્પ સંસારનો કંઈ લાગતો જ નથી. એને થયું કે આ 21-22 વર્ષની બાળ વિધવાને આવી શાંતિ સ્થિરતા કરાવે, અદ્ભુત, આ તો આપણને ક્યાંય જોવા નથી મળતી. તો બેન કોના પત્ર તું વાંચસ? તો કે મુંબઈની અંદરથી રાયચંદભાઈ છે, એનો પત્ર આવ્યો છે, તો મને જરા વાંચવા આપશો? તો કે હા વાંચો તમે, એમાં કાંઈ બીજું શું, જ્ઞાની પુરુષના પત્ર વાંચો. એ વાંચ્યું અને થંભી ગયા કે આ લખનાર કોઈ ભગવાન છે, કે આ કોઈ ભગવાન પુરુષ લખનાર છે, કે એક પત્ર વાંચીને અંદરનું જે પ્રતિબિંબ પડ્યું પોતાના આત્મામાં, અરે આને તો મેં જોયા હતા અને આને તો અસામાન્ય, મતલબ એટલે સામાન્ય કરી નાખ્યું છે, ઓહો આવું બધું તો હોય એમ કરીને વિરહ પડી ગયો. પછી તો કેટલા બધા પત્રો લખે છે પરમ કૃપાળુ દેવને મળવા માટે, કૃપાળુ દેવની એને આજ્ઞા મળતી નથી. 44ની વાત 54 સુધી જાય છે. 54માં કાવીઠાની અંદર પરમ કૃપાળુ દેવનું ચાતુર્માસ, અને ત્યારે ગોધાવીના વનમાળીદાસને કહે છે કે હવે તમારા ભાઈબંધ જે છે ને પોપટલાલ, એમને કહો કે દર્શન કરવા આવવું હોય તો આવે. ત્યાં સુધીમાં તો આણે કેટલું લખ્યું છે કે અમને કોઈ આનંદગન જેવાની તલસ છે, અમે તડપીએ છીએ, અમારો આત્મા તડપે છે કે કોઈ આનંદગન અમને મળી જાય, બસ જીવનનો વિશ્રામ જોઈએ છે. અને જ્યારે વનમાળીદાસ કહે છે ચાલો હવે, ત્યારે કાવીઠા ગામમાં જાય છે, અમદાવાદ નહીં. અને જઈને જ્યાં ભગવાનનો બોજ ચાલે છે, 3-4 પગથિયા દાદરાના ચડે છે, ત્યાં કૃપાળુદેવ બેઠા છે પાઠ ઉપર અને બોધ આપે છે અને મુદ્રા જોઈ અને તરત જ કહે છે કે ઓહો, આ જ આનંદગન જેની અમને શોધ હતી, ઓળખે છે. હવે કોઈ બીજો વિકલ્પ રહ્યો નથી અને ત્યાં જ એમની અર્પણતા થાય છે. જીવનની અંદર આવા અવસર ઘણા ચૂકી જવાય છે. એટલે સૌભાગભાઈ પણ આવી પ્રકારનું કૃપાળુદેવ પાસેથી જે કંઈ અદભુત વાતો સાંભળે એ મુનિ પાસે સમાધાન મેળવવા જાય. અને જેને ગચ મત અને સંપ્રદાયનો આગ્રહ છે એ કોઈ દી કહેશે નહીં કે આ પરમાત્મા પુરુષ છે. તાકાત નથી એની, કેમ કે એને તો હજી ઘણા ભાવ જન્મારા બાકી છે ને, ક્યાંથી કહે. એ કહેશે નહીં કે અમારાથી પણ શ્રેષ્ઠ જે દશાને અમે ઝંખીએ છીએ એ દશાને પ્રાપ્ત થયેલો પુરુષ છે. બહુ ડિફિકલ્ટ છે. કૃપાળુદેવ એટલે અહીંયા કહે છે કે જે મુનિને આપ સમજાવવા ઈચ્છો છો તે હાલ યોગ્ય છે એમ અમે જાણતા નથી. આગળ તો ઘણા પછી એના રેફરન્સ આવે છે અને કહે છે કે અત્યારે તો સાક્ષાત તીર્થંકરનું વાક્ય પણ એને ફળીભૂત થાય એમ નથી. અમારી દશા મંદ યોગ્યને હાલ લાભ કરે તેવી નથી. વાક્યને ફરીથી સમજજો. અમારી દશા મંદ યોગ્યને હાલ લાભ કરે તેવી નથી. અને જો આવા મંદ યોગ જીવો હોય, મંદ યોગ્ય જેની યોગ્યતા પરમાર્થની ન હોય, પરમાર્થને જે ઓળખી શકે નહીં, જાણી શકે નહીં, પરમાર્થની દ્રષ્ટિ જેના જીવનમાં નથી. પરમાર્થ માર્ગમાં ચાલવું એક વાત છે અને પરમાર્થ દ્રષ્ટિ સંપન્ન હોવું બીજી વાત છે. જીવને પરમાર્થ દ્રષ્ટિ જોઈએ. હું આત્માનો ધર્મ આચરું છું એ બોલવું જુદી વાત છે અને આત્મદ્રષ્ટિ શું છે એની સમજવી, અવધારવી એ જુદી વાત છે. હવે બહાર જે જીવનની અંદર વ્યવહાર છે, બહાર અમારો ગૃહસ્થ વેશ છે, બહાર અમારી વૈશ્ય દશા છે, એટલે મંદ યોગ્ય જીવ માટે અમારી દશા એને ઉપયોગી થશે નહીં, એને તો વિકલ્પનું કારણ થશે. અને આવો જીવ તો નકામો ખોટા ભાવ કરીને બંધાશે. અમારી દશા મંદ યોગ્યને હાલ લાભ કરે તેવી નથી. અને સર્વસંગ પરિત્યાગ ઉદયમાં ન આવ્યો એટલે મંદ દશાવાન જીવો હજી પરમ કૃપાળુ દેવને ઓળખી શકે એવી કોઈ સંભાવના નથી. મંદ દશાવાન જીવો પરમ કૃપાળુ દેવને એમની જે દશા હતી છેલ્લે સુધી રહી એના આધાર ઉપર એને પરમાત્મા સ્વરૂપ રીતે ઓળખી શકે એવી કોઈ સંભાવના નથી. આ બધા મંદ દશાવાન જીવનું લક્ષણ છે. કૃપાળુદેવ કહે છે કે અમારી બાહ્ય દશા નથી, શું કરીએ. અને અમારી અંતરદશાને જાણે એવો એને માં યોગ્યતા નથી. અંતરદશા એ તો કહે છે અમે પૂર્ણ વિતરાગ સ્વરૂપ થયા છીએ. અમે તો આત્મદ્રષ્ટિનું અખંડપણું અમારું ક્યાંય બાધ પામતું નથી, ભલે અમે પ્રવૃત્તિમાં છીએ. ચારે તરફ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હોય તો પણ પરમ સમાધિ અમને વર્તે છે. હવે આ તો હકીકત છે, છતાં જે બાહ્ય જ જોઈ શકે છે, એટલે કે જેની યોગ્યતા જ મંદ છે, જે બાહ્ય જ જોઈ શકે છે, હવે એને અમારી દશા શું લાભ કરશે. કૃપાળુ દેવનું ઓળખાણ ક્યારે થઈ શકે. આવા જેની લોકોત્તર પુરુષ હોય છે, આ લૌકિક નથી. લૌકિક હોત તો કોઈ એમ કે 24મા વર્ષે જ્ઞાન થયું, બૈરી, છોકરા, માં બાપ, સંસાર, દુકાન, ધંધો, ધાપો બધું છોડી દીધું, ગુરુ આગળ દીક્ષા લીધી અને ખૂબ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને પછી આ પ્રકારનું એને ઉપાધ્યાય પદ અને આચાર્ય પદ. અહીંયા તો જે સાધુ હોય આચાર્ય સિવાય જીવવા જ નથી માગતો, એને આચાર્ય જ થવું જ બધાને. આચાર્ય પદ મેળવી લીધું તો આ લૌકિક છે, ઓળખાય.
એમાં જરા ચમત્કૃતિ બેચારો હોય, જરા સારું વ્યાખ્યાન આપતા હોય, સારી રચનાઓ, કવિત્વ હોય, કોઈની અંદર વક્તૃત્વ હોય, ક્યાંય કવિત્વ હોય, ક્યાંય બીજું હોય, ક્યાંય ચારિત્ર હોય, કોઈ તપની બહુલતા હોય, કંઈ ને કંઈ તો હોય પરમાર્થના માર્ગે ગયેલા જીવોની. પણ મૂળભૂત જે વાત છે ચૈતન્યની, તત્વની, આત્માની, સંપૂર્ણ સર્વગ્રાહી જે કંઈ ચૈતન્ય છે એવી દ્રષ્ટિ ન હોય તો લૌકિક સ્વરૂપ મહાત્માનું ઓળખવું બહુ સરળ છે. જો શ્રીમદ રાજચંદ્રજીનું લૌકિક સ્વરૂપ હોત તો આ કોઈ પ્રશ્ન ન હોત કોઈને. અને જે સંપ્રદાયના હોતી એની જન્મ જયંતિ ને એના ઉપર સતત હૈલાજ કરે જેમ આજે કે છે ને આ ગુરુની જયંતિ ને આ ગુરુની જયંતિ, એમાંથી નવરાજ નથી પડતા. કારણ કે લૌકિક સ્વરૂપ પૂરતી જ ઓળખાણ છે, એ સિવાય કાંઈ ઓળખાણ પોતાના ગુરુની પણ પોતાને નથી. તો શ્રીમદ રાજચંદ્ર જેવા લોકોત્તર પુરુષને કેવી રીતે ઓળખું? 254 મહાત્માના યોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ત્યારે જ પદાર્થનો નિર્ણય થાય છે. મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. આ 254 બહુ ઉપયોગી થશે. મહાત્માના અલૌકિક સ્વરૂપને ઓળખવું એટલે કે છે કે અમારી દશા મંદ યોગ્યને હાલ લાભ કરે તેવી નથી, નહીં લાભ થાય. તમે બહુ મથામણ કરવી રેવા દો, તમે અમારું ઓળખાણીને આપીને મુનિને સમજાવવા પ્રયત્ન કરો છો, એ મુનિ માનવા તૈયાર થશે નહીં. અમે એવી જંજાળ હાલ ઈચ્છતા નથી, રાખી નથી, અને તેવો બધાનો કેમ વહીવટ ચાલે છે એનું સ્મરણ નથી. અમે આવી કોઈ જંજાળ રાખી નથી કે આ બધા લોકો અમને ઓળખે અને અમે આ પાસે જઈ જઈને બધાને ઓળખાણ કરવા પ્રયત્ન કરીએ. ઓળખો, અમે એવી જંજાળ રાખી નથી. ઓળખવાશે, ઓળખશે. અમે એવું હાલ ઈચ્છતા પણ નથી, એવી રાખી નથી, અને તેવો બધાનો કેમ વહીવટ ચાલે છે એનું સ્મરણ પણ નથી. કારણ કે ગચ્છવાદ, મતવાદ, સંપ્રદાયવાદ, આ બધી સંકીર્ણતાઓ એ મંદ યોગ્યતાની નિશાનીઓ છે. સત્પુરુષને ઓળખવું હશે તો આ બધાથી પર થવાની ઉદ્દાત એવી આત્મદ્રષ્ટિ જોઈએ, અને આવી આત્મદ્રષ્ટિના અભાવની અંદર જો આ શક્ય નહીં થઈ શકતું હોય તો આવી જંજાળ પણ અમે ઈચ્છતા નથી. એટલે મુનિને સમજાવવાની કડાકૂટ તમે છોડી દો એમ સૌભાગભાઈને કહે છે કે તમે આવો પ્રયત્ન કરવાનો છોડી દો. અમારું બહુમાન, અમને ઓળખે, અમારું એ બધું તમે કાંઈ કાંઈ કરો બા. કારણ કે ત્યાં યોગ્યતાની આવરણ છે, અને આવરણ છે એ મતાર્થનું આવરણ જ્યાં સુધી હશે ત્યાં સુધી આત્માર્થ પ્રગટી શકશે નહીં. અને આત્માર્થ જેના જીવનમાં જાગ્યો નથી ત્યાં સુધી એની સત્પુરુષની આભ્યંતર દશાનું ઓળખાણ થવું બહુ કઠિન છે, બહુ કઠિન છે. તેમ છતાં અમને એ બધાની અનુકંપા આવ્યા કરે છે. અમે જંજાળ રાખી નથી, રાખવા ઈચ્છતા નથી, એમનો વહીવટ કેમ ચાલે છે એનું પણ અમને સ્મરણ નથી. તેમ છતાં અમને એ બધાની અનુકંપા આવ્યા કરે છે. જુઓ આ જ્ઞાનીનું ઓળખાણ. આ મંદ યોગ્ય જીવની પણ અનુકંપા અમને એમ થાય છે કે અરે રે, આ જગતના જીવો સ્વરૂપની ઓળખાણ નથી જેને, અને આવા આવા આવરણથી યુક્ત થયા છે. કર્મના આવરણ તો છે જ, પણ મતના આવરણ લગાવ્યા છે, હવે શું થાય? કર્મના આવરણ તો એના કાળે તૂટશે, પણ મતના આવરણ તો જન્મારે નો જાયો. ભ્રાંતિ છે ને અનાદિકાળની છે, એ તૂટવી બહુ આખરી છે. અને મુખ્ય રોગ જે કીધો, આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. આ તો અંતર્મુખ પ્રક્રિયા છે બધી, વિચાર અને ધ્યાન પોતાની અંતર્મુખ પ્રક્રિયા છે. એટલે કે છે અમને બધાની અનુકંપા આવ્યા કરે છે. તેમનાથી અથવા પ્રાણી માત્રથી મનથી ભિન્ન ભાવ રાખ્યો નથી અને રાખ્યો રહે તેમ નથી. સમજાય છે? એક એક શબ્દ. અમે રાખ્યો નથી પણ રાખવા ઈચ્છીએ ને તો પણ રાખ્યો રહે તેમ નથી. આટલી બધી ઉત્કૃષ્ટ આત્માની નિર્મળતા થઈ ગઈ છે કે કોઈથી ભિન્ન ભાવ અમે રાખવા માંગીએ તોય હવે રહી શકે એમ. શું અનુકંપાનું આ સ્વરૂપ દેખાય? ભક્તિવાળા પુસ્તકો ક્વચિત ક્વચિત વાંચીએ છીએ પણ જે સઘળું કરીએ છીએ તે ઠેકાણા વગરની દશાથી કરીએ છીએ. ભક્તિવાળા પુસ્તક વાંચીએ છીએ, જ્ઞાનવાળામાં જ્ઞાન તો સ્વયં પ્રગટ થઈ ગયું છે એટલે લખ્યું કે પુસ્તકોના તો પાના ફેરવીએ છીએ, પુસ્તકને અડતાય નથી અને સૂત્ર લઈને વાંચવાની હવે કંઈ જરૂર પડશે. આને પરમશ્રુત કહેવાય, અપૂર્વ વાણી પરમશ્રુત. જ્ઞાન પ્રગટ્યું છે એનો પરિચય આપે છે સૌભાગભાઈને કે સૂત્રને અડતાય નથી, સૂત્ર લઈને હવે વાંચવાની આવશ્યકતા નહીં રહે. અને કહેવાતા મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ યોગ્ય નથી. આ પરમશ્રુત પણ સદગુરુનું લક્ષણ છે. સદગુરુ કોને કહેવો? સદગુરુનું ઓળખાણ શું? પાંચ લક્ષણ બરોબર બેઠા હોય તો આ જીવ ક્યાંય ભ્રાંતિમાં ભમે નહીં. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શ્રુત, સદગુરુ લક્ષણીઓ. સદગુરુની વાત માત્ર કહેનારા સદગુરુ નથી, આ તો પરમગુરુ છે, આ તો પરમગુરુ છે. પણ પરમગુરુએ સદગુરુની ઓળખાણ આપી છે. માત્ર સદગુરુની વાત નથી કરી, લક્ષણો આપ્યા છે. લક્ષણો આપીને એની ઓળખાણ કરાવી છે. જે સઘળું કરીએ છીએ તે ઠેકાણા વગરની દશાથી કરીએ છીએ. અમે હાલમાં ઘણું કરીને આપના કાગળોનો વખતસર ઉત્તર લખી શકતા નથી, તેમજ પૂરા ખુલાસાથી પણ લખતા નથી. આવી જ્યારે ઠેકાણા વગરની જેની દશા હોય તો કાગળના જવાબ કેવી રીતે લખવા? કાગળના જવાબમાં લખવામાં તો જરા પ્લાન કરવો પડે, જરા વ્યવસ્થિત બધું આડા અવડા સંદર્ભ લેવા પડે. અને કાગળ માત્ર મતલબનો લખ્યો હોય ને પછી જો એમાં કોકનું નામ ન લખ્યું હોય તો મોત થઈ ગયો. અહીંયા આપણે ઘણીવાર કાગળ લખીએ પછી આપણે કે તમે મજામાં હશો અને પછી બે ત્રણ છોકરામાં ઉતાવળથી લખી નાખીએ કે રમેશ મજામાં હશે, પ્રિયંકા મજામાં હશે, એકાદી છોકરીનું નામ રહી ગયું, મોત થઈ ગયા આપણો. જેથી જાય તેથી કે લ્યો તમે અમારે આને તો ભૂલી જ ગયા, અરે પણ અમે એને ક્યાં યાદ રાખીને ભરીએ છીએ, માથે પોટલાવીને કંઈ એને યાદ રાખીએ. પણ હવે વ્યવહારથી લખતા લખી નાખ્યું અને એક નામ યાદ ન આવ્યું, ગયું. આ નામ ભૂલાઈ જાય અને કાગળ જાય આપણો તો આખો કાગળ છે એનું શું છે મહત્વનો જ છે. ઓલું ભૂલાઈ ગયેલું યાદ રહીએ કે તમે કાગળ લખ્યો તો ત્યારે બાબલાનું નામ નહોતું અંદર. બહુ સારું, અમે તમારા બાબલાને કંઈ પૂજા નથી કરતા. જગતના જીવોને વ્યવહારમાં જ રસ છે. જગતના જીવો સંસારની પ્રણાલિકાથી જ ટેવાયેલા છે. એ ક્યારે આ સત્પુરુષના હૃદયને ઓળખી શકશે નહીં. એટલે કહે છે કે અમે વખતસર ઉત્તર લખી શકતા નથી, તેમજ પૂરા ખુલાસાથી પણ લખતા નથી. તે જો કે યોગ્યતા નથી પણ હરિની એમ ઈચ્છા છે જેથી તેમ કરીએ છીએ. હવે જ્યારે સમાગમ થશે ત્યારે અમારો એ દોષ આપને ક્ષમા કરવો પડશે એવી અમારી ખાતરી છે. આ એને કેટલો આત્મવિશ્વાસ કે તમે દૂર બેઠા છો ત્યાં સુધી તમને અમારા પ્રત્યે દોષ લાગ્યા કરશે કે આ શું કૃપાળુ દેવ પત્રોના જવાબ ન લખે, ખુલાસો ન આપે, આ પત્ર પ્રશ્ન ભૂલાઈ ગયો, આ ભૂલાઈ ગયો, અમે તો આમ લખ્યું હતું એનું કાંઈ ન. એ કે બધી વાત બરાબર, રૂબરૂ મળશો એટલે તમારે અમારા દોષને ક્ષમા કરવા પડશે. કેમ કે તમે જ્યારે રૂબરૂ મળશો ત્યારે તમે અમારી દશાનું દર્શન કરે. અને સૌભાગ્યમાં એ છે, સ્વભાગ કઈ મંદ યોગ્ય નથી. બીજાને માટે કહે છે કે અમારી દશા એને લાભનું કારણ નહીં થાય, પણ આ તો સ્વભાગ છે. એટલે કે તમે મળશો એટલે અમારી જેટલી ભૂલ છે, અમારા જેટલા દોષ છે, તમે કહેશો કે પ્રભુ ક્ષમા. આ બધાની અંદર આપ સંસારમાં રહીને આ આત્મધર્મ નિભાવો છો, માથું ઝૂકી જાય છે આપણા પ્રત્યે. જેમ પંડિત સુખલાલજીએ આત્મસિદ્ધિ, પ્રજ્ઞાચક્ષુ હતા. કેટલા દર્શન શાસ્ત્રો વાંચ્યા છે પુરુષે તો, પ્રજ્ઞાચક્ષુ પંડિત શુક્લાલજી. દર્શન ચિંતનના તો એના બે ગ્રંથ છે જગતમાં. આટલા શાસ્ત્રો વાંચનાર આ કાળની અંદર શુક્લાલજી સિવાય કોઈ બીજો નહીં હોય. એણે લખ્યું કે જે ટૂંકા ગાળામાં અને જે ટૂંકી વયે એમણે આત્મસિદ્ધિમાં સમગ્ર આત્મદર્શનનો જે ધોધ ઠાલવો છે એ વાંચતા જ મારું મસ્તક ભક્તિભાવથી ઝૂકી પડે છે. હવે આ વિવેચકો પંડિત વરીય છે, ગમે તે લખે ને એના ઉપર વિવેચના લખવા બેસી જાય એટલે આને ક્યાં ભૂલ કરી, આ શાસ્ત્ર પ્રમાણે અહીંયા દોષ આવ્યો, આ ગાથા પ્રમાણે આ મળ્યો. વિવેચકનું કામ શું? શું ચૂકાઈ ગયું, શું ભૂલાઈ ગયું? આત્મસિદ્ધિ વાંચ્યા પછી કે છે કે કઈ યાદ ન આવ્યું અને માથું ઝૂકી ગયું. આહા, એટલે એને લખ્યું કે 300 વર્ષની કૃતિઓ મેં વાંચી છે જૈન દર્શનની અંદર અને ઇતર દર્શનની છેલ્લા 300 વર્ષમાં. એમાં કે છે શ્રીમદ રાજચંદ્રની કૃતિને તોલે આવે, પરમાર્થ ગંભીરતા અને આત્મદ્રષ્ટિની તોલે આવે એવું એક પણ પુસ્તક આજ સુધી મેં જોયું નથી. શ્રીમદ રાજચંદ્રનો શું? તો વચનામૃત. પરમાર્થ વિશે ગંભીરતા આવું એક પણ પુસ્તક મેં આજ સુધી જોયું. કોણ લખે છે? સમર્થ વિવેચક પ્રકાંડ પંડિત વરિય પ્રજ્ઞાચક્ષુ પંડિત શુક્લાલજી. ઝૂકી પડે છે. એણે લખ્યું કે એક આત્મસિદ્ધિ આપીને એને મુમુક્ષુને એવી ભેટ આપી છે. એ કે છે સેંકડો વિદ્વાનો હજારો ગ્રંથો લખે ને તો પણ એક આત્મસિદ્ધિ એના કરતા બહુ મૂલ્ય છે એવી ભેટ આ પુરુષે આ મુમુક્ષુઓને આપી છે. આ જેવા જે તેનો મારા તમારા જેવાનો લેમેનનો અભિપ્રાય નથી હો, આ અભિપ્રાય કોનો છે? શાસ્ત્રોના પારગામી પુરુષ જેના વડપણ નીચે આખું